અઝકિયલ પ્રબોધકનું પુસ્તક એનો 43મો અધ્યાય. અઝકિયલ પ્રબોધકનું પુસ્તક અધ્યાય 43. એ પછીથી જે દરવાજાનું મોં પૂર્વ તરફ છે તે દરવાજે તે મને લાવ્યો, અને જુઓ, ઇસ્રાયલના દેવનું ગૌરવ પૂર્વને માર્ગેથી આવ્યું. તેની વાણી ઘણા મોજાઓની ગર્જના જેવી હતી, અને પૃથ્વી તેના ગૌરવથી પ્રકાશિત થઈ રહી. જે સંદર્શન મને થયું હતું એટલે હું નગરનો નાશ કરવાને આવ્યો હતો, ત્યારે જે સંદર્શન મને થયું હતું તેના તે જેવું તે હતું. કબાર નદીને કિનારે જે સંદર્શન મને થયું હતું તેના જેવા તે સંદર્શનો હતા, અને હું ઊંધો પડ્યો. યહોવાના ગૌરવે પૂર્વ તરફના મોંવાળા દરવાજાને માર્ગે મંદિરમાં પ્રવેશ કર્યો. પછી આત્માએ મને ઊંચકીને અંદરના ચોકમાં આણ્યો, અને જુઓ, યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું. મંદિરમાંથી કોઈ એકને મને કંઈ કહેતા મેં સાંભળ્યો. એક પુરુષ મારી પાસે ઉભો હતો. તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, આ તો મારા તખ્તનું સ્થાન તથા મારા પગના તળિયાનું સ્થાન છે. તેમાં હું ઇસરાયલ પુત્રો મધ્ય સદાકાળ રહીશ, અને ઇસરાયલ લોકો ફરીથી કદી પણ મારા પવિત્ર નામને કલંક લગાડશે નહીં. ને તેઓ તથા તેઓના રાજાઓ પોતાના વ્યભિચારથી તથા પોતાના રાજાઓ મરે ત્યારે તેઓના મુર્દાથી ભ્રષ્ટ કરશે નહીં. તેઓએ પોતાના ઉમરા મારા ઉમરા પાસે ને પોતાની બારસાખો મારી બારસાખો પાસે બેસાડી હતી, ને મારી તથા તેમની વચમાં ફક્ત એક ભીંત જ આવેલી હતી. તેઓએ અધિકારપાતક કૃત્યો કરીને તેઓ વડે મારા પવિત્ર નામને કલંક લગાડ્યું છે. એ માટે મેં મારા કોપમાં તેઓનો સંહાર કર્યો છે. હવે તેઓ પોતાના વ્યભિચાર તથા પોતાના લોકોના મુર્દા મારી આગળથી દૂર કરે એટલે હું સદા તેઓમાં વસીશ. હે મનુષ્ય પુત્ર, ઇસરાયલના વંશજોને મંદિર દેખાડ કે તેઓ પોતાના દુરાચારને લીધે લજ્જિત થાય અને તેઓ તેનો નમૂનો માપે. જો તેઓ પોતાના સર્વ કૃત્યોને લીધે લજવાતા હોય તો તેઓને મંદિરની આ આકૃતિ, તેની રચના, તેના દરવાજા, તેના બારણા, તેનું સર્વ બંધારણ, તેના સર્વ વિધિઓ તથા તેના સર્વ નિયમો તારા જણાવવા, ને તેઓના દેખતા લખવા, જેથી તેઓ તેની તમામ રચના તથા તેના સર્વ વિધિઓનું અનુકરણ કરીને તેમનો અમલ કરે. આ મંદિરનો નિયમ એ છે કે પર્વતના શિખર પરની આખી સપાટી ચારે તરફ પરમ પવિત્ર ગણાય. જો મંદિરનો નિયમ એ છે, વળી વેદીનું માપ હાથને ધોરણે નીચે પ્રમાણે છે, એ હાથ એક હાથ ને ચાર આંગળનો સમજવો, તળિયું એક હાથ તથા તેની પહોળાઈ એક હાથ, ને તેની કિનારી પાસેની તેની કિનારી ચારે તરફ એક વેદની હોય, અને એ વેદીનું તળિયું થશે. જમીનના તળિયાથી તે નીચેના પાયા સુધીનું અંતર બે હાથ ને પહોળાઈ એક હાથ હોય, નાના પાયાથી તે મોટા પાયા સુધીનું અંતર ચાર હાથ ને પહોળાઈ એક હાથ હોય. ઉપલી વેદી ચાર હાથની હોય, અને વેદીના મથાળાથી ઉપરની બાજુએ ચાર શિંગડા હોય. વેદીનું મથાળું બાર હાથ લાંબું ને બાર હાથ પહોળું એટલે ચારે બાજુએ સમચોરસ હોય. પાયાનો પથારો 14 હાથ લાંબો ને 14 હાથ પહોળો ચારે બાજુએ હોય, અને તેની આસપાસની કિનારી અડધો હાથ હોય. તેનું તળિયું ચારે તરફ એક હાથ હોય, અને તેના પગથિયા પૂર્વ દિશાએ હોય. પછી તેણે મને કહ્યું, હે મનુષ્ય પુત્ર, પ્રભુ યહોવા કહે છે કે વેદી બનાવવામાં આવે તે દિવસે તેના પર દહન્યાર્પણ ચઢાવવા વિશે તથા તે પર રક્ત છાંટવા વિશે આ વિધિઓ છે. પ્રભુ યહોવા કહે છે કે સાદોકના સંતાનના લેવી યાજકો જે મારી સેવા કરવા માટે મારી હજુરમાં આવે તેઓને તારે એક જુવાન ગોધો પાપાર્થાપણને સારું આપવો. તારે તેના રક્તમાંથી કંઈક લઈને તારે તેના ચાર શિંગડા પર તથા પાયાના ચારે ખૂણાઓ પર તથા ફરતી કિનારી પર લગાડવું. એવી રીતે તારે તેને પાવન કરીને તેને સારું પ્રાયશ્ચિત કરવું. વળી તારે પાપાર્થાપણનો ગોધો પણ લેવો, ને તેને પવિત્ર સ્થાનની બહાર મંદિરની નીચેની જગાએ બાળે. બીજા દિવસે તારે એક ખોળ ખાપણ વગરનો બકરો પાપાર્થાપણને સારું ચઢાવવો, અને જેમ ગોધાના રક્તથી વેદીને પાવન કરી હતી તેવી રીતે વેદીને પાવન કરવી. તેને પાવન કરી રહ્યા પછી તારે ખોળ ખાપણ વગરનો એક જુવાન ગોધો તથા ટોળામાંનો ખોળ ખાપણ વગરનો એક મેઢો ચઢાવવો. તારે તેમને યહોવાની આગળ લાવવા, ને યાજકો તેમના પર મીઠું નાખે, ને તેઓ તેમને યહોવા પ્રત્યે
દહન્ય અર્પણ તરીકે ચઢાવે. 7 દિવસ સુધી દરરોજ પાપાર્થ અર્પણને સારું એક બકરો તારે તૈયાર કરવો, વળી ખોળખાપણ વગરનો એક જુવાન ગોધો તથા ટોળામાં એક નેડો તૈયાર કરવામાં આવે. 7 દિવસ સુધી તેઓ વેદીને સારું પ્રાયશ્ચિત કરીને તેને પાવન કરે, એવી રીતે તેઓ તેની પ્રતિષ્ઠા કરે. તેઓ એ દિવસો પૂરા કરી રહે ત્યારે 8મે દિવસે ને ત્યારથી માળીને આગળ જતા યાજકો વેદી પર તમારા દહન્ય અર્પણો તથા શાંતિ અર્પણો ચઢાવે, એટલે હું તમારો અંગીકાર કરીશ, એવું યહોવાનું વચન છે.